રૂથનું પુસ્તક એનો બીજો અધ્યાય રૂથનું પુસ્તક અધ્યાય બીજો. નાઓમીના પતિનો એક સગો હતો, તે અબીમિલેખના કુટુંબનો એક મહા ધનાઢ્ય પુરુષ હતો. તેનું નામ બોઆઝ હતું અને રૂથ મોઆબેણ. નાઓમીને કહ્યું અને રૂથ મોઆબેણે નાઓમીને કહ્યું, મને તો ખેતરમાં જવા દે કે જેની મારા પર કૃપાદ્રષ્ટિ થાય તેની પાછળ અનાજના ડુંડાનો હું સડો કરું. ત્યારે તેણે તેને કહ્યું, મારી દીકરી જા. તે ગઈ ને ખેતરમાં આવીને કાપનારોની પાછળ સડો વીણવા લાગી. સુભાગ્યે તે અબીમિલેખના કુટુંબના બોઆઝના ભાગના ખેતરમાં આવી પહોંચી અને જુઓ, બોઆઝે બેથલેમથી આવીને કાપનારોને કહ્યું, યહોવા તમારી સાથે હો. તે ઉત્તર આપ્યો કે યહોવા તને આશીર્વાદ આપો. પછી કાપનારાઓ પર જેને મુકાદમ ઠરાવવામાં આવ્યો હતો તેને બોઆઝે પૂછ્યું, આ કોની યુવતી છે? ત્યારે કાપનાર પર મુકાદમ ઠરાવેલા ચાકરે ઉત્તર આપ્યો કે એ તો મોઆબ દેશમાંથી નાઓમી સાથે આવેલી મોઆબી યુવતી છે. તેણે મને કહ્યું, કૃપા કરીને કાપનારાઓની પાછળ પૂડીઓ મધ્યેથી મને સળો વીણી ભેગો કરવા દે. એવી રીતે તે આવી અને ત્યારથી એટલે સવારથી માંડીને આજ સાંજ સુધી એ કામ પર લાગુ રહી છે. ફક્ત થોડી વાર તેણે ઘરમાં આરામ લીધો હતો એ જ. ત્યારે બોઆઝે રૂથને કહ્યું, મારી દીકરી, શું તું સાંભળતી નથી? બીજા કોઈ ખેતરમાં સોળો વીણવા જઈશ માં અને અહીંથી પણ જઈશ માં, પણ અહીં મારી યુવતીઓની પાસે રહે. જે ખેતર તેઓ કાપે છે તે ઉપર નજર રાખીને તું તેઓની પાછળ ફર. તેઓ તને કંઈ હરકત કરે નહીં એવી મેં જુવાનોને આજ્ઞા આપી નથી શું? જ્યારે તું તરસી થાય ત્યારે માટલા પાસે જઈને જુવાનોએ ભરી રાખેલા પાણીમાંથી પીજે. ત્યારે તેણે દંડવંત પ્રણામ કરીને તેને કહ્યું, હું એક પરદેશી છતાં તું મારા પર એટલી બધી કૃપા કરીને મારી કાળજી કેમ રાખે છે? બોઆઝે તેને ઉત્તર આપ્યો કે તારા પતિના મરણ પછી તેણે તારી સાસુ સાથે જે વર્તણૂક ચલાવી છે ને તારા માતા પિતાને તથા તારી જન્મભૂમિને છોડીને જે લોકોને તું આજ સુધી જાણતી નહોતી તેઓમાં તું કેવી રીતે રહેવા આવી છે તે સર્વની મને સંપૂર્ણ માહિતી મળી છે. યહોવા તારા કામનું ફળ તને આપો ને જે ઇસરાયેલના દેવ યહોવાની પાંખ નીચે આશ્રય લેવા તું આવી છે તેનાથી તને પૂરો બદલો મળો. ત્યારે તેણે કહ્યું કે હે મારા સાહેબ, મારા પર કૃપાદ્રષ્ટિ રાખો, કેમ કે તમે મને દિલાસો દીધો છે ને જો કે હું તમારા દાસીઓમાંની એકના જેવી નથી તો પણ તમે આ તમારી દાસી સાથે મારુંપણે બોલ્યા છો. જમવાની વખતે બોઆઝે તેને કહ્યું, અહીં આવીને રોટલી ખા ને તારો કોળિયો સરકામાં બોળ. ત્યારે કાપનારાઓની પાસે તે બેઠી. તેઓએ તેને પોંક આપ્યો, તે ખાઈને તૃપ્ત થઈ ને તેમાંથી વધ્યો. ત્યારે તે સોળો વીણવા ઉઠી ત્યારે બોઆઝ પોતાના જુવાનોને આજ્ઞા કરી કે એને પૂડીઓમાંથી પણ સોળો કરવા દો, તેને ધમકાવતા નહીં. વળી તેને માટે પૂડીઓમાંથી પણ કેટલું ખેંચી કાઢીને પડતું મૂકો ને તેનો સોળો કરવા દો, તેને કનડશો નહીં. એવી રીતે તેણે સાંજ સુધી ખેતરમાં સોળો કર્યો. પછી તેણે પોતાનો વીણેલો સોળો મસળ્યો તો તેમાંથી આશરે એક એફા જેવું નીકળ્યા. તે લઈને તે નગરમાં ગઈ અને તેની સાસુએ તેનો વીણેલો સોળો જોયો અને પોતે તૃપ્ત થયા પછી જે પોંખ વધ્યો હતો તે પણ કાઢીને તેણે તેને આપ્યો. ત્યારે તેની સાસુએ તેને કહ્યું, આજે તે ક્યાં સોળો કર્યો અને તે ક્યાં કામ કર્યું? જેણે તારા પર કૃપાદ્રષ્ટિ કરી તે આશીર્વાદિત હો. જેની સાથે પોતે કામ કર્યું હતું તેના વિશે પોતાની સાસુને વિદિત કરતા તેણે કહ્યું, જે માણસની સાથે મેં આજે કામ કર્યું તેનું નામ બોઆઝ છે. નાઓમીએ પોતાની પુત્રવધુને કહ્યું કે જેણે જીવતા તથા મરેલા ઉપર દયા રાખવી છોડી દીધી નથી તે યહોવાથી આશીર્વાદી થાવ. નાઓમીએ તેને કહ્યું, એ માણસને આપણી સાથે નિકટની સગાઈ છે એટલે તે આપણો નજીકનો સગો છે. ત્યારે રૂથ મોઆબેણે કહ્યું, વળી તેણે મને કહ્યું કે મારા જુવાનો મારી સઘળી કાપણી સમાપ્ત કરે ત્યાં સુધી તારે મારા જુવાનોની પાસે ને પાસે રહેવું. ત્યારે નાઓમીએ પોતાની પુત્રવધુ રૂથને કહ્યું, મારી દીકરી, તું તેની યુવતીઓ સાથે જા જેથી બીજા ખેતરવાળા તને કનડે નહીં તો ઠીક. માટે જવની તથા ઘઉંની કાપણીના અંત સુધી તે સરળ વિનવાને બોઆઝની યુવતીઓની પાસે ને પાસે રહી અને તે પોતાની સાસુની સાથે રહેતી હતી.